જય જિનેન્દ્ર બધાને. આપણે સોલ સાયન્સના ક્લાસ શરૂ કરીએ છીએ. આજે જયતીબેન લઈ શકે એમ નથી, એટલે હું એમની જગ્યાએ લઉં છું. મંગલાચરણ માટે બધા હાથ જોડી લેશે. નમો અરિહંતાણ, નમો સિદ્ધાણ, નમો આરિહાણ, નમો વજાયાણ, નમો લોએ સવસાહૂણ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદ કુંદાર્યો, જૈન ધર્મો સુમંગલમ. આત્માનુશાસનનું મંગલાચરણ. શ્રી જૈન શાસન ગુરુ નમો, નાના વિધિ સુખકાર, આત્મહિત ઉપદેશ તે કરે મંગલાચાર. સોહે જિન શાસન મે આત્માનુ શાસન શ્રુત, જાકી દુઃખ હરી સુખ કરી સાચી શાસન. જાકો ગુણ ભદ્ર કરતા ગુણ ભદ્ર જાકો જાની, ગુણ ભદ્ર ગુણ ધારી ભવ્ય કરત ઉપાસના. એસો સાર શાસ્ત્ર કો પ્રકાશે અર્થ જીવની, કો બને ઉપકાર નાશે મિથ્યા ભ્રમ વાસના. તાતે દેશ ભાષા કરી અર્થ કો પ્રકાશ કરો, જાતે મંદ બુદ્ધિ હો કે હોતે અર્થ ભાસના. જાકે જાતે મંદ બુદ્ધિ હો કે હોતે અર્થ ભાસના. આજે શ્રાવણ સુદ આઠમ, શ્રી પાર્શ્વનાથ ભગવાનનો મોક્ષ કલ્યાણકનો મહાપર્વ આજે છે. આજથી લગભગ 3000 વર્ષ પહેલા જ્યાં બનારસ નગરીમાં પાર્શ્વનાથ ભગવાનનો જન્મ, એના પછી એમણે વૈરાગ્યપૂર્ણ એમનું આખું જીવન, બાલ બ્રહ્મચારી હતા ને, એમને આખા જીવન દરમિયાન ક્યારે રાગ રંગના એવા પ્રસંગોમાં રસ જ નહોતો. વૈરાગ્યમય પરિણતિ, અંતરથી એવો ભાવ કે ક્યારે આ ભાવનો અંત કરીને હું શાશ્વત સુખમાં વિરાજું, એવા પાર્શ્વનાથ ભગવાને જ્યારે ભૂમિ દીક્ષા લીધી અને કમઠનો ઉપસર્ગ, એ પ્રસંગ તો આપણને આખો ખ્યાલ જ છે. એમાં કાળલબ્ધિના યોગે જ્યારે એમને કેવળ જ્ઞાન પ્રગટ થયું, પોતાના પુરુષાર્થ દ્વારા પોતાના આત્મામાં એવા લીન થયા, ત્યાં કમઠનો ઉપસર્ગ, ત્યાં ધર્ણેન્દ્ર પદ્માવતી આદિનું જે પણ નિમિત્ત રૂપે ત્યાં હોવું, અને પોતાના પુરુષાર્થ દ્વારા જ્યાં એ પોતાના સ્વભાવમાં એવા સમાઈ ગયા, તો પોતાના વિતરાગ સ્વરૂપમાં લીન થઈને 3 લોક અને 3 કાળને જાણનારું કેવળ જ્ઞાન એમને પ્રગટ કર્યું અને અનંત સુખની પ્રાપ્તિ કરી. એ અર્યંત અવસ્થામાં બિરાજીને તીર્થની પ્રભાવના એમના શ્રીમુખેથી થઈ, એમને મહામંગલકારી દિવ્ય ધ્વનિ આખા ભારત વર્ષમાં બધે ધોધમાર વર્ષાવી, અને જ્યાં મોક્ષ કલ્યાણકનો દિવસ છે એના કરતા થોડા દિવસ પહેલા યોગ નિરોધની પ્રક્રિયા શરૂ કરીને દિવ્ય ધ્વનિ બંધ થઈ, પાર્શ્વનાથ ભગવાન પોતાના સ્વરૂપમાં સ્થિર થયા, અને આજના દિવસે આપણે શ્રી સંમેદ શિખરની કુંદ પ્રભ ટૂંકથી આજે પાર્શ્વનાથ ભગવાન મોક્ષપુરીમાં બિરાજમાન થયા. જે પાર્શ્વનાથ ભગવાનનો અનેક વર્ષોથી આ ભારત ભૂમિમાં દિવ્ય ધ્વનિ રૂપ ઉપદેશની ધોધમાર વર્ષા થઈ રહી હતી, એ ધોધમાર વર્ષા હવે બંધ થઈ, આજના દિવસે જ્યાં અત્યાર સુધી ભલે દિવ્ય ધ્વનિ બંધ થઈ તો પણ પાર્શ્વનાથ ભગવાન સાક્ષાત તો બિરાજમાન હતા ને, એમના દર્શનથી જ ભવ્ય ભક્તોને શાંતિ અને સમતા પ્રાપ્ત થતી હતી. આજના દિવસે એમના દર્શનનો પણ વિરહ થયો, કેમ કે પાર્શ્વનાથ ભગવાનનો જીવ પોતાની સાધના અને આયુ પૂર્ણ કરીને હવે સિદ્ધાલયમાં બિરાજમાન થયા. હવે જ્યાં સુધી આવતા 24માં તીર્થંકર મહાવીર ભગવાન એનો જન્મ ન થાય અને અરિયંત પદે બિરાજમાન ન થાય ત્યાં સુધી સાક્ષાત તીર્થંકર કેવડીનો મુમુક્ષુઓને વિરહ થયો. અને મુમુક્ષુઓએ એને કેવી રીતના ઉજવવો જોઈએ કે આજનો દિવસ પોતાની સાધનાની દ્રઢ મક્કમતા કરીને હવે જેવું પાર્શ્વનાથ ભગવાને મોક્ષ પદને પ્રાપ્ત કર્યો છે એવું પદ હું પણ પ્રાપ્ત કરું એવી ભાવના સહિત દરેક જીવે પોતાની કમર કસવી જોઈએ કે આજથી હું મારું પણ કલ્યાણ કરીશ. એમ નહીં કે આપણે થોડી મોજ મજા કરી, હા થોડા જાણે દિવાળીનો દિવસ હોય તો થોડા પ્રસંગ આમ થોડું હર્ષોલ્લાસ કરીને આપણે ઉજવી લીધો, એ નહીં. આજનો વૈરાગ્યનો પ્રસંગ છે, ખ્યાલ આવે છે ને? તો જો આજે આપણે આ સોલ સાયન્સ ક્લાસમાં આત્માનું શાસનનો સ્વાધ્યાય કરી રહ્યા છે, એમાં અત્યાર સુધી 22 ગાથા સુધી સ્વાધ્યાય થયો છે. આજે આપણે 23મી ચર્ચા કરવાની છે. બહુ સરસ સુંદર ચર્ચા છે. અત્યાર સુધી શું વાત થઈ? સૌથી પહેલી ગાથામાં ગુણભદ્ર આચાર્ય આ ગ્રંથને રચના કરવાની પ્રતિજ્ઞા કરે છે. બીજી ગાથામાં આ જે ઉપદેશ આપશે એ પાપને નાશક છે અને સુખ ઉપજાવવાનો છે એવું બોધ વચન આપે છે. ત્રીજી ગાથામાં સાચો ઉપદેશ શું, ત્રીજીમાં સાચો ઉપદેશ, ત્રીજી અને ચોથીમાં, પાંચમામાં સાચા ઉપદેશક કેવા હોય અને સાતમામાં સાચા શ્રોતા કેવા હોય એનું આખું વર્ણન કરીને આઠમામાં ધર્માચરણની આપણને પ્રેરણા કરે છે. એના પછી જે નવમી દસમી ગાથાથી મૂળ ગ્રંથ શરૂ થાય છે કે આપની ઉપાસનાની પ્રેરણા, કે હવે અરિયંત ભગવાનની ઉપાસનાની પ્રેરણા આપે છે. અને ગ્રંથની શરૂઆત સમ્યક દર્શન, જે પહેલામાં પહેલું જીવનું કર્તવ્ય છે, ત્યાંથી શરૂઆત કરે. સમ્યક દર્શનનું વર્ણન કરીને સમ્યક દર્શનના 10 ભેદ એનું વર્ણન કરતા 11, 12, 13 અને 14મી ગાથા સુધી એનું વર્ણન કરે છે. 15મી ગાથાથી સમ્યક દર્શનથી જ સમ્યક જ્ઞાન અને ચારિત્રની પૂજ્યતા એનું વર્ણન કરીને પછી આપણને અણુવ્રત લેવાનો ઉપદેશ આપે છે. 16, 17ની ગાથામાં અણુવ્રત લેવાનો ઉપદેશ આપીને હવે 18, 19 અને 20 એમાં ધર્માચરણથી જીવને સુખ ઉત્પન્ન થાય છે, દુઃખ દૂર થાય છે એનું આખું વર્ણન કરીને 21 અને 22મી ગાથા, જે લાસ્ટ ટાઈમ જયતીબેને કવર કરી હતી, એમાં ધર્મની રક્ષા કરવાનો ઉપદેશ આપે છે અને ધર્મનું ફળ વિના માંગે જ મળે છે એ જાતનો આખો ઉપદેશ આપણને 22મી ગાથા સુધી આપેલો છે. જો આજે આપણે 23મી ગાથામાં પુણ્ય અને પાપનું વર્ણન કરવાનું છે. બહુ સુંદર ચર્ચા છે. આપણા ડે ટુ ડે જીવનમાં આપણે પુણ્ય કોને કહીએ છે, પાપ કોને કહીએ છે, પુણ્ય અને પાપથી ધર્મનો શું સંબંધ છે, આ બધું સમજવું એ અટમોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જીવ અનાદિકાળથી સાચી વસ્તુ સમજ્યા વગર પુણ્યને જ ધર્મ સમજીને બેઠો છે. આ જીવ સામાન્યની વાત છે. આપણે જૈન ધર્મ હો કે હિન્દુ ધર્મ હો કે મુસ્લિમ હો, ક્રિશ્ચિયન હો કે બીજા કોઈ પણ હો, જેટલા પણ ધર્મ વિશ્વમાં છે, અરે જીવ માત્ર ધર્મને છોડો, જે પ્રાણીઓ પણ છે, દેવો પણ છે, આ બધા ધર્મ કોને સમજે છે કે પુણ્ય ભાવ કરો એનાથી જ તમારો ધર્મ થઈ જશે. આ જીવની ઇનગ્રેન્ડ અગ્રહિત મિથ્યાત્વની માન્યતા છે. આવી માન્યતાને કારણે જ જીવ ચાર ગતિરૂપ સંસારમાં નિરંતર અનાદિકાળથી પરિભ્રમણ કરી રહ્યો છે. જો વિચારવાની વાત, કેટલી સુંદર વાત છે વિચારવાની. આજે બધા ધર્મ છે ને, સમજો જૈનિઝમ, હિન્દુઇઝમ, ક્રિશ્ચિયાનિટી, મુસ્લિમિઝમ, સિખિઝમ, વોટ એવર યુ નેમ ઇટ, જુડાઇઝમ, જુઇઝમ, બધા આ બધા ધર્મ તો ખાલી હ્યુમન રેસમાં જ છે ને. જ્યારે હ્યુમન લાઈફમાં જે બધા મનુષ્ય વિશ્વમાં જોવામાં આવે છે એમાં જ આ બધા ધર્મ જોવામાં આવે છે કે નહીં? આ બધા પ્રાણીઓ, આ પક્ષીઓ, આ બધાને કયો ધર્મ લાગુ પડે છે? અને તો પણ એ જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે કે નહીં? નારકીઓને ત્યાં તો કોઈ ધર્મ જ નથી. દેવગતિમાં ધર્મ તો જૈન ધર્મ છે, પણ ત્યાં અનેક જીવ એવા છે જે કોઈ ધર્મમાં પાળતા નથી, એટલે કોઈ ધર્મને માનતા નથી, અને બસ વિષય ભોગમાં જ સુખ સુવિધા માનીને એમાં જ પડ્યા રહે છે. સમજો આ મનુષ્ય લાઈફમાં જ તમને ખૂબ બધી સુખ સુવિધા આપી દીધી હોય, ખૂબ પૈસા, ખૂબ સાધનો, અને તમે એમાં ને એમાં જ પડ્યા રહો. પછી ઇવન ઇફ યુઅર બોર્ન, લેટ્સ સે યુ આર બોર્ન પારસી ઓર યુ આર બોર્ન વોટ એવર, પણ તમે તો ઓલી સુખ સુવિધામાં જ રહેલા છો ને, તો તમારા બાય બર્થ શું ધર્મ હતો એનો શું ફરક પડે છે? ખ્યાલ આવે છે ને? એટલે આજે બધા ટેગ્સ આપણા નામે છે કે નહીં, કે આપણે જૈન છે, આપણે આ છે, આપણે તે છે, એ ટેગથી ધર્મ થતો નથી. ધર્મ કેનાથી થાય છે? પોતાના આત્મામાં લીન થઈ જવાથી ધર્મ થાય. આત્માની અનુભવરૂપ પરિણતિ એને ખરેખર ધર્મ કહે. એના સિવાય આ બહારના પુણ્ય પાપના કાર્ય તો આ વિશ્વમાં બધા જ જીવ કરી રહ્યા છે. ખ્યાલ આવે છે કે નહીં? એ બધા જ જીવ પુણ્ય પાપરૂપ ભાવમાં ડૂબેલા છે, અને એ ડૂબેલા હોવાને કારણે જ નિરંતર અનાદિકાળથી ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે. જીવ પાપરૂપ ભાવથી તો કુગતિ પ્રાપ્ત કરે જ છે, જીવ પુણ્યરૂપ ભાવથી પણ કુગતિ પ્રાપ્ત કરે છે. ખ્યાલ આવે છે કે નહીં? જો અત્યારના આપણે મનુષ્ય ગતિમાં છે, મનુષ્ય ગતિ એ ધર્મ સાધના માટે સૌથી ઉત્કૃષ્ટ કાળ છે. ઇટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ દેટ યુ કેન ગેટ ફોર ફોલોઈંગ રિલિજન. મનુષ્ય સિવાય આપણે જો દેવગતિમાં પણ જઈએ તો ત્યાં ભલે બહારના વિષય ભોગોની અધિકતા છે, ભલે જ્ઞાનની અધિકતા છે, ત્યાં જ્ઞાનની તાકાત જોરદાર છે, પણ અંદરમાં જે જીવને વિષય ભોગની ઈચ્છા થાય છે એ ઈચ્છા ત્યાં એટલી બધી છે કે જીવ ડઝન્ટ ગેટ ટાઈમ ટુ થિંક થ્રુ સ્ટેડીલી કે સાચો ધર્મ શું હશે. અને તિર્યંચ અને નરક ગતિમાં તો ધર્મ કરવાની કોઈ યોગ્યતા જ એવી નથી. એટલે ધર્મ કરવા માટે મનુષ્ય ગતિ ઇઝ ધ બેસ્ટ ટાઈમ. હવે જો પુણ્યભાવ જીવ કરે છે તો દેવગતિમાં જાય છે, પાપ ભાવ કરે છે તો નરક અને તિર્યંચમાં જાય છે. તો નરક અને તિર્યંચ તો કુગતિ છે જ, સાથે દેવગતિ પણ કુગતિ જ છે, કેમ કે ત્યાં જઈને પણ જીવને ધર્મ કરવા માટે તો કોઈ જાગૃતિ રહેતી નથી, ખાલી બસ આ ભોગોમાં જ પડ્યા હોય છે. ખ્યાલ આવે છે કે નહીં? જો આપણે અહીંયાથી ગાથા વાંચીએ છીએ, પુણ્ય પાપનું હજી આપણે વિશેષ વર્ણન જોશું. આજનો આપણો આખો ક્લાસ ઇઝ ડેડિકેટેડ ટુ અન્ડરસ્ટેન્ડિંગ વોટ ઇઝ પુણ્ય, વોટ ઇઝ પાપ, અને વોટ ઇઝ બેનિફિશિયલ ફ્રોમ ધીસ. જો આત્મા કે પરિણામો સે હી પુણ્ય ઓર પાપ કી ઉત્પત્તિ, એસા ધર્મ કિસ પ્રકાર ઉત્પન્ન હોતા હૈ, ઇસ પ્રશ્ન કા ઉત્તર આગામી છંદ મેં કહેતે હૈ. પહેલા આપણે સંસ્કૃત લઈએ. પરિણામે પરિણામમેવ કારણ માહુ ખલુ પુણ્ય પાપયો પ્રાજ્ઞા તસ્માત પાપાપચય પુણ્યોપચય પુણ્યોપચય ચયશ્ય વિસુવિધેય. હિન્દી. પુણ્ય પાપ સબ પરિણામો સે હોતા હૈ કહેતે બુદ્ધ જન અતઃ સુવિધ યે अतः सुविद से पाप क्षय अरु पुण्याजन करना सब जन। जो सू कहे छे संसार मा जे अनंत जीवो आ चार गति रूप परिभ्रमण करी रहा छे ए अनंत जीवो पोताना पुण्य अने पाप रूप मिथ्या भावो थी पुण्य अने पाप रूप जे असमतामय राग द्वेषमय भाव छे ए राग द्वेषमय भावो थी निरंतर कर्मबंध करी रहा छे अने कर्मबंध ने कारणे जीव पोताना आत्मा मां लीन न थता पुण्य अने पापना भावो मां ज जीव डूबेला रहे छे अने एने कारणे पोताना ज दोषथी पोताना आत्मा रूप परिणाम मां लीन न थता जीव चार गति रूप संसार मां परिभ्रमण करी रहा छे। आ चार गति रूप संसार मां परिभ्रमण करवामां पाप भाव जेटलू अनर्थकारी छे जेटलू डेन्जरस छे पुण्य भाव पण एटलू ज डेन्जरस छे। जेवी रीतना पाप कोई कड़वू पॉइजन छे तो पुण्य भाव केवू छे स्वीट पॉइजन छे आपणने खबर पण न पड़े अने इट पॉइजन्स अस। जो विचार करी पुण्य शू छे अने पाप शू छे पहला ए विचार करी जो पहला तो बे जातनी जुदी वस्तु छे एक छे के जीवना भाव अने बीजू छे के बाह्यमां सामग्री। सपोज आपणे बॉर्न थया अने आपणे घणी बधी व्यवस्था आजूबाजू मळी गई कोई एक जण एकदम गरीब घरमां बॉर्न थयुं अने कोई एक जण एकदम पैसावाळा घरमां बॉर्न थयुं के एने बधी जे पण आपणे कहीए ने सुख सुविधानी सामग्री बधी रेडीली अवेलेबल छे। तो जेवी रीतना एने कम्प्यूटर जोईए तो कम्प्यूटर अवेलेबल એને કોઈ સારા ખાવા પીવાની વસ્તુ જોઈએ સારી ખાવા પીવાની વસ્તુ અવેલેબલ શું આને પુણ્ય કહેવાય છે? આને પુણ્ય નથી કહેવાતું આને પુણ્યનો ઉદય કહેવાય છે ખ્યાલ આવે કે નહીં? જે જૂના પુણ્યના બંધ કર્યા હતા એને પુણ્યનો ઉદય કહેવાય છે। પુણ્ય અને પાપ એ ખરેખર કર્મની પ્રકૃતિઓ છે પુણ્ય અને પાપ એ ખરેખર કર્મની પ્રકૃતિઓ છે અને જૂના પુણ્યના ઉદય થતા બાહ્યમાં અનુકૂળ સામગ્રીનો સંયોગ બને છે જેને જીવ અનુકૂળ કહે છે એનો સંયોગ બને છે અને જૂના પાપના ઉદય થતા બહારમાં એવી પ્રતિકૂળ સામગ્રીનો ઉદય થાય છે કે જેને જીવ પ્રતિકૂળ કહે છે। હવે જો બેવમાં મેં એમ એડિશન લગાવ્યું કે જેને જીવ અનુકૂળ કહે છે જેને જીવ પ્રતિકૂળ કહે છે એવું શું કામ? જેવી રીતના સમજો કે જૂના કર્મના ઉદય થતા આપણને એવી સુવિધા મળી કે આપણા ઘરમાં પંખો છે આપણા ઘરમાં એસી છે આપણા ઘરમાં લાઇટ બધું છે વ્યવસ્થા છે ખ્યાલ આવે કે નહીં? હવે સમજો કે આપણે જ્યારે સમર સિઝન હોય ઉનાળો હોય ત્યારે આપણે પંખો કે એસી ને બધું ચાલુ કરીને બેસીએ છીએ અને આપણને શું લાગે? અરે જો કેટલા પુણ્યના ઉદય છે, મારા પુણ્યના ઉદય છે કે મને આ બધું પ્રાપ્ત થયું અને સરસ સુખ સુવિધા બધી છે બરાબર। હવે જ્યારે વિન્ટરનો સિઝન હોય અથવા મોનસૂનનો સિઝન હોય સમજો રાતના આપણે સૂતા અત્યારના મોનસૂન ચાલે છે ને સો યુ વિલ બી એબલ ટુ કનેક્ટ વેરી વેલ। જો રાતના આપણે સૂતા ત્યારે ખૂબ ગરમી હતી અને આપણે પંખો ફૂલ કરીને સૂતા કેમ કે ખૂબ ગરમી હતી પંખો ફૂલ કર્યો અરે પુણ્યનો ઉદય સરસ મજાની વ્યવસ્થા બધી થઈ ગઈ અને એમાં ખૂબ વરસાદ આવ્યો બહાર રાતના। હવે રાતના ખૂબ વરસાદ આવ્યો તો રાતના બહાર બધી ઠંડક થઈ ગઈ અને આપણે ઊંઘમાં ફૂલ પંખો ચાલુ અને એમાં પાછી બહાર ઠંડક થઈ ગઈ તો આપણને ખૂબ ઠંડી લાગવા લાગી। હવે ખૂબ ઠંડી લાગવા લાગી અને પંખો ફૂલ ચાલુ છે તો પુણ્યનો ઉદય કે પાપનો ઉદય? ખ્યાલ આવે છે કે નહીં? તો હવે એ જ વસ્તુ પાપનો ઉદય થઈ ગઈ। સમજો કે આપણા ઘરમાં બે વ્યક્તિ હોય, જનરલી હસબન્ડ વાઇફ કે કોઈ બે બ્રધર સિસ્ટર કેવી રીતના હોય ને, એકને શરીરમાં ગરમીનો કોઠાર હોય, ગરમીનો કોઠાર એટલે કે એને બધે બહુ ગરમી લાગતી હોય, અને એકને શરીરમાં ઠંડીનો કોઠાર હોય એટલે કે એને બધે ઠંડી લાગતી હોય। જેને ગરમીનો કોઠાર છે એને પંખો એ ફૂલ જોઈએ, એસી એ ફૂલ જોઈએ, એના વગર ઊંઘ ના આવે. અને જેને ઠંડીનો કોટારો હોય એને શું કે એસી તો જોઈએ જ નહીં, નહીં તો શરદીને થઈ જાય. અને પંખો પણ એક કે બે પોઈન્ટ પર રાખજો ભાઈ, એનાથી વધારે માથી સહન નહીં થાય. હવે બેવ જણ એક ઘરમાં એક સાથે રહે છે, એક જ સુખ સુવિધાઓ બધી છે, પુણ્યનો ઉદય કે પાપનો ઉદય? જે વસ્તુ પેલા ગરમીના કોઠારના વ્યક્તિ માટે એસી અને પંખો પુણ્યનો ઉદય છે, એ જ વસ્તુ આ બીજા વ્યક્તિ માટે પાપનો ઉદય છે. તો પુણ્ય અને પાપનો ઉદય કોને કહેવું? ખરેખર આ બહારની બધી વસ્તુઓ તો ન તો પુણ્યનો ઉદય છે ન પાપનો ઉદય છે. આ બહારની બધી વસ્તુઓ જે છે, જે સામગ્રીઓ છે, એ ફક્ત ખાલી સામગ્રીઓ છે. જીવને જ્યાં અનુકૂળ લાગે તેને પુણ્યનો ઉદય કહેવાય છે, અને જીવને જ્યાં પ્રતિકૂળ લાગે એને પાપનો ઉદય કહેવાય છે. ખ્યાલ આવે છે કે નહીં? ફરીથી, પુણ્ય પાપનો ઉદય ક્યાં કહેવાય છે? કે જીવને જ્યાં અનુકૂળ લાગે એને પુણ્યનો ઉદય કહેવાય છે, અને જીવને જ્યાં પાપ અનુકૂળ ન લાગે એને પાપનો ઉદય કહેવાય છે. બરાબર. હવે આ તો થયા જૂના કર્મના ઉદય અને એમાં બાહ્યની સામગ્રી. બરાબર. હવે એમાંથી પ્રેઝન્ટ ટાઈમમાં આપણે આવી જઈએ. ઓલું પાસ્ટમાં હતા, હવે પ્રેઝન્ટ ટાઈમમાં જે પણ બાહ્ય સામગ્રી છે કોઈ પણ પ્રકારની છે, પણ હવે જીવના જે પરિણામ થાય છે ને, જીવના જેવા પણ પરિણામ થાય છે એ પરિણામ અનુસાર એને કાં તો શુભ ભાવ કહેવાય છે અથવા અશુભ ભાવ કહેવાય છે. જો ધ્યાન આપજો, જીવના પરિણામોને શુભ અથવા અશુભ ભાવ કહેવામાં આવે છે, અને કર્મના ઉદયને પુણ્ય અથવા પાપ કર્મ કહેવામાં આવે છે. તો જીવના ઉદયમાં જ્યાં સારા ભાવ થયા, સો કોલ્ડ સારા ભાવ, એને પુણ્યના ભાવ કહેવાય છે, અને જીવના વર્તમાન કાળમાં કોઈ પણ ખરાબ ભાવ થયા એને પાપ ભાવ કહેવાય, એટલે અશુભ ભાવ કહેવાય. સોરી, શુભ ભાવ એટલે કેવા ભાવો? કે ઇન જનરલ જેને સારા ભાવ કહી શકાય, કોઈને દયાદાન, દયા કરવી કોઈના ઉપર, કોઈ જીવની રક્ષા કરવી, કોઈને કંઈક દાન આપવું, અથવા કોઈકનું કંઈક ભલું કરવું, ભગવાનની પૂજા ભક્તિ કરવી, ભગવાનના દર્શન પૂજન આદિ કરવા, સ્વાધ્યાય કરવો, તત્વ વિચાર ચિંતન આદિ કરવા, આ બધાને શુભ ભાવ કહેવામાં આવે છે. પાપ ભાવ કોને કહેવાય? હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ, આ પાંચે પાપના ભાવ કરવા, ખાવા પીવાના, છ ઇન્દ્રિયના વિષય ભોગમાં રચ્યા પચ્યા રહેવાના ભાવ કરવા, કોઈનું કંઈક ખરાબ કરી દેવું, કોઈની પાસેથી વસ્તુઓ જૂટવી લેવી, ક્રોધ, માન, માયા, લોભના બધા ભાવ, આ બધાને પાપ ભાવ કહેવામાં આવે છે. બરાબર. પુણ્ય ભાવ, સોરી, શુભ ભાવ એટલે જીવના સારા ભાવ, અને અશુભ ભાવ એટલે જીવના ખરાબ ભાવ. ખ્યાલ આવે છે? હવે શુભ ભાવથી જીવને પુણ્ય કર્મ બંધાય છે, અશુભ ભાવથી જીવને પાપ કર્મ બંધાય છે. ફરીથી, શુભ ભાવથી પુણ્ય કર્મ બંધાય, અશુભ ભાવથી પાપ કર્મ બંધાય છે. એટલે જનરલી ઘણી જગ્યાએ શુભ ભાવને પુણ્ય ભાવ કહી દેવામાં આવે છે, કેમ કે એનાથી એક જાતના કર્મ બંધાય છે. અશુભ ભાવથી પાપ કર્મ બંધાય છે, માટે અશુભ ભાવને પાપ ભાવ કહી દેવામાં આવે છે. ખ્યાલ આવે ને? એટલે આપણે જનરલી કોલોક્વિયલ ભાષામાં શું કહીએ? ભાઈ, આપણે પુણ્ય કરવા જોઈએ, આપણે પાપ કરવા જોઈએ. એના મતલબ શું? કે શુભ ભાવો કરવા જોઈએ અથવા અશુભ ભાવો કરવા જોઈએ. આટલો ખ્યાલ આવ્યો? હવે જો ફર્સ્ટ પ્રિન્સિપલ શું છે? જીવનું જેટલું પણ સારું અથવા ખરાબ, જીવનું જે પણ કંઈ સારું અથવા ખરાબ થાય છે એ જીવના શુભ કે અશુભ કે શુદ્ધ ભાવોથી થાય છે. જીવના ભાવોને છોડીને બાહ્યમાં જે પણ કંઈ સંયોગો હોય એનાથી જીવને કાંઈ સારું ખરાબ થતું નથી. જૈન ધર્મનો તો મહાસિદ્ધાંત છે ને, એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરી શકતું નથી, એને અડતું નથી, એને ચૂંબતું નથી, એને સ્પર્શતું નથી. ગુરુદેવશ્રી કહે ને, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી, તો પછી અન્ય દ્રવ્યમાં શું વ્યવસ્થા છે? એનાથી જીવનું સારું કે ખરાબ કેવી રીતના થાય? જીવનું સારું કે ખરાબ તો જીવના પોતાના શુભ, અશુભ કે શુદ્ધ આ ત્રણ ભાવોથી થાય છે. એમાંથી શુભ ભાવને પુણ્ય કહેવાય છે, અશુભ ભાવને પાપ કહેવાય છે, અને શુદ્ધ ભાવ જે છે એને ધર્મ કહેવાય છે. આ ધર્મ છે એ કોઈ ત્રીજો જ ભાવ છે, એ કોઈ જુદો જ ભાવ છે, એ પુણ્ય પાપ ભાવમાંથી નથી. આટલું પહેલા સમજવું ઇઝ અટમોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન અવર લાઈફ. આજે મેજોરિટી લોકો, દુનિયાના મેજોરિટી લોકો પાપથી તો બચવા માંગે છે પણ પુણ્ય જ કરવા માંગે છે અને એને જ ધર્મ સમજે છે. બીજી બધી ફિલોસોફીમાં તો એમ પણ કહેવામાં આવે છે ને કે ભાઈ તમે તમારું કર્મ કરો, એના ફળની ઈચ્છા નહીં કરો, એ ફળ હું તમને આપીશ, હું એટલે ભગવાન તમને આપીશ, એના પ્રમાણે તમારે એક્સેપ્ટ કરી લેવાનું. એવું ક્યારે બને નહીં, જેવું કાર્ય જીવ કરે એને એવું ફળ મળે જ મળે છે. કેમ કે એક્શન હેઝ ઓલવેઝ ઓપોઝિટ રિએક્શન. જેવું કાર્ય થાય એવું ફળ થાય. એવું ક્યારેય ન બને કે તમે કાર્ય કર્યા કરો અને ફળ કોઈ ત્રીજો જ નક્કી કરે તમારા માટે, એવું ક્યારેય ન બને. અહીંયા જીવ જ્યારે સારા પરિણામ કરે છે તો એને પુણ્યભાવ બંધાય જ છે, અને બંધને કારણે જીવ ચાર ગતિમાં પરિભ્રમણ કરે. જીવ જ્યારે ખરાબ ભાવ કરે છે તો પાપ ભાવ બંધાય જ છે, અને એને કારણે જીવ ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. બોટમ લાઈન શું આવી, દેવ ભાવમાં જીવ ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે, અને ધર્મના ભાવ જ્યારે જીવ કરે છે, શુદ્ધ ભાવ જ્યારે કરે છે, ત્યારે નથી પુણ્ય બંધાતા કે નથી પાપ બંધાતા, ઉલટા જે બંધાયેલા હોય છે ખરી જાય છે, અને જીવ કર્મથી મુક્ત થઈને પૂર્ણ સુખી અવસ્થામાં એસ્ટાબ્લિશ થઈ શકે છે, એને ધર્મ કહેવાય છે. અને એ ધર્મના ભાવ કોઈ જુદા જ ભાવ છે. જો આજે મેજોરિટી લોકો શું સમજે છે કે ભાઈ આપણે કોઈ ગરીબોને મદદ કરી દીધી, અત્યારના કોવિડનો ઇસ્યુ ચાલે છે ને, બધે કોરોનાની બીમારી ચાલે છે, ભાઈ અમુક લોકોએ તો પોતાનું જીવન જ ડેડિકેટ કરી દીધું કે બધે ઓક્સિજન પહોંચાડવો, બધે દવાઓ પહોંચાડવી, બધે માસ્ક આદિ પહોંચાડવા. સારી વાત છે. જો આ કરવું, આ બધું કરવું એ સમાજના લેવલ પર સોસાયટલ બેનિફિટ માટે કરવું એ સારી વાત છે, કરવું જોઈએ, પણ એને ધર્મ માની લેવો એ બહુ મોટી ભૂલ છે. આજે જીવ કરોડો રૂપિયા કમાતો હોય અને એમાંથી 10%, 15%, 50% ડોનેટ કરી દે, કરવા જોઈએ, સારી વાત છે. એનાથી શું થશે, એ પૈસાથી કોઈ ગરીબોનું ભલું થશે, કોઈને ખાવાનું નહીં મળતું એ મળશે, કોઈને દવાઓ નહીં મળતી એ મળશે, જરૂરિયાતના બધાને સામાન મળશે. પણ એનાથી તમારો કોઈ ધર્મ થતો હોય એવું જો તમે માનતા હો તો એ તમારી સૌથી મોટી ભૂલ છે. જીવે બીજા જીવોનું ભલું કરવાના જે અંદરથી ભાવ થાય છે એ ભાવ સારી વાત છે, પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકતું નથી એવી જે મૂળભૂત માન્યતા તમારામાં હોવી જોઈએ, જો એ જ નથી તો તમે ધર્મ ન કરીને અધર્મના પરિણામ કરો છો, અને એને કારણે જીવ ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. ખ્યાલ આવે છે કે નહીં? જો આપણા જૈન ધર્મ પ્રમાણે જીવને પુણ્ય અને પાપના ભાવ કરવા એ બહુ સરળ છે. સરળ છે એટલે કેમ કે વી હેવ ડન દેટ ફ્રોમ ઇન્ફાઇનાઇટ ટાઈમ. અનાદિકાળથી આપણે પુણ્ય પાપના જ ભાવ કરતા આવ્યા છે, એટલે વી નો દેટ વેરી વેલ. અને એ કરવું આપણને ઇઝી લાગે છે, સારું લાગે છે. પાપથી તો બધા જ બચવા માંગે છે, પણ પુણ્યના ભાવ કરવા એ જીવને ગમે છે, સારા લાગે છે, અને એનાથી મારું ભલું થશે એવી નેચરલ ટેન્ડન્સી આપણી છે. પણ ઇન રિયાલિટી એ ભાવોથી જીવનું કાંઈ ભલું થતું નથી. પહેલા તો એ સૌથી પહેલામાં પહેલો નિર્ણય કરવો એને જ ધર્મ કહેવાય છે, એને સમ્યક દર્શન કહેવાય, એને સાચી માન્યતા તત્વ નિર્ણય કહેવાય છે. ખ્યાલ આવે ને? એના પછી જો આવા ભાવ કરવા માટે, પુણ્ય ભાવ કે પાપ ભાવ કરવા માટે તમને કોઈ સામગ્રીની જરૂરત નથી. જો આઈ વિલ ટેક એન એક્ઝામ્પલ અને એનાથી આપણે સમજીએ. આપણા આમાં સ્ટોરીઝ પણ છે, બોધિ સમાધિ નિદાન કરીને બુક છે એમાં, કે એક વ્યક્તિ હતો, એ વ્યક્તિએ કંઈક નાનકડી ચોરી કે એવો કંઈક અપરાધ કર્યો, એને જેલમાં નાખી દીધો. એક કસાઈ હતો, સોરી હવે મને યાદ આવ્યું, કસાઈ જે હોય ને બુચર, એ હતો. તો એ શું કરતો હતો, બધા એનિમલને કાપીને પોતાનું પૈસા કમાતો હતો અને એનિમલને વેચીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. હવે એને કોઈ કારણસર જેલમાં નાખી દીધો તો એની જે કસાઈની શોપ હતી એ તો બંધ થઈ ગઈ ને. જ્યાં એ રોજના સમજો રોજ એક બકરીને મારતો હતો, રોજ એક ગાયને મારતો હતો, જે પણ કરતો હતો, હવે જેલમાં પહોંચી ગયો. હવે જેલમાં તો એ કોઈને મારતો નથી ને, તો એના પાપ ભાવ ઘટી ગયા કે નહીં? પણ એ શું કરે છે, ત્યાં એની જે હેબિટ છે ને નેચરલી, એ હેબિટ કે ભાઈ મારે કોઈ પ્રાણીને મારવાના છે એવા ભાવો એના અંદરથી હજી ચાલ્યા જ કરે છે. તો એ ત્યાં શું કરે છે, જેલમાં ત્યાં માટી હોય ને, એ માટીના ગાય ભેંસ આદિ બનાવે અને પછી એને આમ તોડીને અંદરથી સુખ અનુભવ કરીએ, જો મેં આને મારી નાખ્યા, ખ્યાલ આવે છે કે નહીં? એ ગાયના અરે માટીના એને બકરી બનાવી અને એની ડોક આમ તોડી નાખી અને એને વિચાર કર્યો કે મેં એને કાપી. હા, પછી ગાયને બનાવી અને એને આમ હાથેથી તોડે અને પછી એમ વિચારે કે મેં એને મારી નાખી. એમ કરતા કરતા એ જીવ જેલની અંદર બેસીને પણ એટલા પાપના ભાવ બાંધે છે કે ત્યાંથી સાતમી નરકે એ ગયો. ખ્યાલ આવે છે કે નહીં? કહેવાનો મતલબ શું છે, બહારની જે ક્રિયા ચાલે છે પ્રાણીઓને મારવાની, એ ક્રિયામાં તો જીવને પાપનો બંધ થતો જ નથી, અંદરથી જે જીવના ભાવો ચાલે છે એ ભાવોને કારણે ત્યાં જેલમાં એની ક્રિયા નહોતી ચાલતી તો પણ જીવને પાપનો બંધ થાય છે. ખ્યાલ આવે છે કે નહીં? હવે બીજું એક્ઝામ્પલ લઈએ, આ તો ઓલું ખરાબવાળું એક્ઝામ્પલ લીધું કે જીવને પાપ ભાવ કરવા માટે કોઈ સંયોગોની જરૂરત નથી, જીવને પુણ્યભાવ કરવા માટે પણ કોઈ સંયોગોની જરૂરત નથી. ખ્યાલ આવે છે કે નહીં? જેવી રીતના આપણા નગ્ન દિગંબર મુનિરાજ હોય, નગ્ન દિગંબર મુનિરાજ હોય જંગલમાં બેઠા હોય, જંગલમાં બેઠા બેઠા પણ એમને અંદરથી વિચાર શું આવે, આમ તો પોતાના આત્મામાં નિરંતર ડૂબેલા હોય પણ જ્યારે અંદર ન રહી શકે અને બહાર આવી જાય તો એમને વિચાર શું આવે, અરે જે અંદર આત્માની નિધિ મને પ્રાપ્ત થઈ છે એ દુનિયાના બધા જ જીવોને કેવી રીતના પ્રાપ્ત થાય, મનુષ્યને નહીં બધા જ જીવોને. એમને 16 પ્રકારની જુદી જુદી 16 કારણ ભાવના થાય ને, એમાં એમને શું થાય કે ભાઈ આ વિશ્વના બધા જ જીવ ધર્મને પ્રાપ્ત કરીને પોતાનું કલ્યાણ કરી લે. અરે મુનિરાજને ખબર નથી કે આ વિશ્વમાં અનંતાનંત જીવો છે અને એમાંથી ઘણા તો અભવી છે જે ક્યારે મોક્ષ પ્રાપ્ત નહીં કરે, અને અનંતા જીવો એવા છે કે જે મોક્ષ એટલે નિગોદમાંથી નીકળ્યા જ નથી તો મોક્ષ ક્યાંથી પ્રાપ્ત કરશે, મુનિરાજને ખબર નથી? અરે ખબર છે, પણ તો પણ અંદરમાં જીવના ભાવો એમને એવા થાય છે કે બધા જીવનું કલ્યાણ થઈ જાય. ખ્યાલ આવે છે ને? જીવને પોતાના ભાવોને કારણે પુણ્ય ભાવ બંધાય છે. એ મુનિરાજને તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય છે અને પછી તીર્થંકરની જેમ એમની વિભૂતિ બધે થાય છે. હા, રત્નોની વર્ષા થાય, જન્મની પહેલા 6 મહિનાથી અને ગર્ભમાં હોય ત્યારે ટોટલ 15 મહિના રત્નની વર્ષા થાય. બોલો એમના આખા ગામમાં કેટલા પૈસા હશે, એમની પાસે કેટલા હશે એ તો જવા દો, આખા ગામમાં કેટલા હશે? તો બોલો કયા સંયોગો, કયા ભાવથી જીવને પુણ્ય બંધ થાય છે, કયા ભાવથી પાપ બંધ થાય છે, એ સમજવું સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. એક પંડિત સુમંત પ્રકાશજી છે, એ પંડિત સુમંત પ્રકાશજી ભાઈ સાહેબ બહુ સરસ કે શું કહે છે કે જીવને પુણ્ય અને પાપના ભાવ કરવા હોય ને તો ફ્રી ફોકટના બેસીને ઘરેથી કરી શકે. આપણે અત્યારના કોરોનામાં બધા ઘરે બેઠા છે કે નહીં? ઘરે બેઠા બેઠા પણ જેને પુણ્યના ભાવ કરવા હોય એ કરી શકે. રોજ અંદરથી ભાવના ભાવો, અંદરથી ભાવના ભાવો કે ભાઈ બધા જીવોનું કલ્યાણ થાય, અંદરથી ભાવના ભાવો કે જિનેન્દ્ર ભગવાનના દર્શન કરવા ત્યાં તો નથી જઈ શકતા પણ ઘરે બેસીને, હવે તો આપણી પાસે ફોટોઝ ને વિડીયોઝ ને બધું લાઈવ બધા કેટલી સુવિધાઓ છે, ઘરે બેસીને એવી ભાવના કરો કે હું સરસ મજાની પૂજન વિધાન કરી રહ્યો છું, સ્વાધ્યાય કરી રહ્યો છું, તત્વચિંતન કરી રહ્યો છું, મફતમાં પુણ્ય બંધાય છે. ઘરે બેસીને એવી ભાવના કરો કે ભાઈ બધા જીવોનું કલ્યાણ થાય, તો તમને બધા જીવને દાન આપવા જેવું પુણ્ય દાન આપ્યા વગર પણ બંધાઈ જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? કોઈની પાસે 10,000 રૂપિયા હોય અને એમ થાય કે હું ગરીબને આપું, તો એકને આપી શકે, બેને આપી શકે. હવે જેની પાસે પૈસા જ નથી અને એવો ભાવ કરે કે ભાઈ બધા ગરીબોને સારું થઈ જાય, એને ઓલાના કરતા વધારે પુણ્ય બંધ થાય છે. ખ્યાલ આવે છે કે નહીં? પુણ્ય અને પાપનું બંધનું મેકેનિઝમ શું છે પહેલા એ સમજવું જોઈએ. જીવ શું કરે છે? પહેલા ખૂબ માયાચારી કરશે, હા, ચીટિંગ કરશે અથવા તો ગ્રીડીનેસ કરશે અને બિઝનેસમાં એટલા બધા એનગ્રોસ થઈ જશે અને વધારે પૈસા કમાશે ત્યાંથી. ખ્યાલ આવે ને? મહિનાના 1,00,000 કમાતા હોય તો 2,00,000 કેવી રીતના થાય? કેવી રીતના મને વધારે મળે? એના માટે હું કેવી રીતના સાઇડ લાઇન કરું કોઈને? કેવી રીતના હું વધારે લાઇમ લાઇટમાં આવી જાઉં? કેવી રીતના મને વધારે પાવર મળે? આવા બધા પાપના ભાવ જીવ કરે છે. પછી શું કરશે? વધારે સંયોગો મળશે. હવે મારી પાસે વધારે પૈસા આવી ગયા, લાવું કોઈને દાન આપું અને થોડું એનું ભલું કરું. આપણે ઇષ્ટોપદેશ નામનો ગ્રંથ છે એમાં એમ કીધું છે કે આ તો કોના જેવું થયું કે પહેલા કોલસો લે અને પોતાના આખા શરીરને પર રગડીને પોતાને કાળો કરી નાખે, આખો ગંદો મેલો કરી નાખે, અને પછી કે લાવ થોડું નાઈ લો. કેટલાથી? 1 ડબ્બાથી હું નાઈ લો. 1 ડબ્બો પાણી હોય ને એનાથી. હવે આખા શરીરને પહેલા તો પાપ ભાવથી કાળા કરી નાખ્યા, હવે 1 ડબ્બાથી તમે નાવા જશો તો કેટલું ધોવાશે? એના કરતા તો પહેલા એવા જ ભાવ કરો કે ભાઈ મારા આવા પાપ ભાવ કરવા જ નથી, નિવૃત્તિને હું મારા શાંતિથી આત્માના માર્ગમાં જાઉં છું. એમ કરીને જીવ પોતાના જ પુણ્ય પોતાના જ ભાવોથી જીવ પુણ્ય અને પાપના ભાવ કરે છે. જીવને પુણ્ય ભાવ કરવા હોય તો કેટલા ઇઝી છે, ઘરે બેસીને જ કાંઈ કર્યા વગર જ બધાનું ચિંતન, બધાનું ભલું થાય એવી ભાવના રાખીને જ જીવ પુણ્ય પાપના ભાવ કરી શકે. જો એક હજી બીજું એક્ઝામ્પલ લઈએ કે જીવને પુણ્ય પાપના ભાવો કોને કારણે છે, જે આપણે આ બાલબોધ પાઠમાળામાં એક્ઝામ્પલ છે કે બે છોકરાઓ હતા, બે ફ્રેન્ડ્સ. એક જણને શું થયું કે ભાઈ આજે હું જીનેન્દ્ર ભગવાનના દર્શન કરવા જાઉં, અને બીજા ફ્રેન્ડને શું થયું કે લાવ આજે હું પિક્ચર જોવા જાઉં. રવિવારનો દિવસ હતો તો એકને થયું કે લાવ હું જાઉં મંદિરે, અને બીજાને થયું લાવ પિક્ચર જોવા જાઉં. હવે જેને એમ થયું કે મંદિરે જાઉં, એને એવા ભાવને કારણે જ પુણ્ય બંધ થઈ ગયું. ખ્યાલ આવે છે ને? અને જેને એમ થયું કે પિક્ચર જોવા જાઉં, એને એવા ભાવને કારણે જ પાપ બંધ થઈ ગયો. પહેલા જ હજી તો જોવા ગયા નથી, ઘરે જ બેઠા છે પોતપોતાનું, પણ અંદરથી જે ભાવ થયો એને જ કારણે એને પુણ્ય અને પાપના બંધ થઈ ગયા. બરાબર? હવે જે મંદિરે જવા વાળો છોકરો હતો, નાઈ ધોઈને સરસ મજાનો તૈયાર થઈને નીકળો, અને જે પિક્ચર જોવા વાળો હતો એ પણ એની યોગ્ય ક્રિયા કરીને ઘરેથી નીકળો. બંને રસ્તામાં જાય છે, હવે જતા જતા પણ આને ભગવાનના અને મંદિરના ભાવ થાય છે, તો એને જતા જતા દરેક ડગલે ને પગલે પુણ્ય બંધ થાય છે. અને પેલા જીવને હજી તો પિક્ચર જોવા જાય છે અને અંદરથી એને જે હરખ થાય છે ને, ક્યારે પિક્ચરમાં આમ મારામારી હશે ને, આમ હશે ને, તેમ હશે ને, ડગલે ને પગલે એને પાપના ભાવ થાય છે. બરાબર? ચાલો હવે થોડું સ્ટોરીમાં ટ્વિસ્ટ લાવીશ. હવે બેઉ ફ્રેન્ડ મળ્યા, છેવટે તો છોકરાઓ છે ને, એ છોકરાઓને મન કેટલું ચંચળ હોય. તો આણે આને કીધું કે અરે હું તો મંદિર જાઉં છું, આણે આને કીધું અરે હું પિક્ચર જોવા જાઉં છું. પછી બેઉ પોતપોતાના રસ્તે નીકળી ગયા. કર્યું તો એમણે એમ જ જે પહેલા વિચાર કર્યો, એટલે મંદિરે જવા વાળો મંદિરે ગયો, પિક્ચર જોવા વાળો પિક્ચર જોવા વાળો. બરાબર? પણ થયું શું? હવે બેઉના ભાવો ઇન્ટરચેન્જ થઈ ગયા. છોકરાઓ છે, છોકરાઓની મન ચંચળ હોય તો ભાવ બદલાઈ ગયા. શું થયું? જે મંદિરે જવા વાળો છે એને એમ વિચાર આવ્યો કે અરે યાર સન્ડેનો દિવસ છે, મારી પાસે પણ ઓપોર્ચ્યુનિટી હતી, હું પણ કદાચ પિક્ચર જોવા જાત તો આમ થોડુંક શું મજા આવે, તેમ કે આજે આ નવું પિક્ચર આવ્યું છે જરા મજા આવે, એના કરતા હું મંદિર આવ્યો તો ક્યાં આમ ક્યાં અટકી ગયો. એમ ખ્યાલ આવે? હજી મંદિરે ગયો છે, ભગવાનની સામે પણ કદાચ હોય, ભગવાનને નમોકાર મંત્ર પણ બોલતો હોય, ને અંદરથી ભાવ આવા ચાલે છે તો એને પાપનો બંધ થાય છે. ખ્યાલ આવે છે ને? અને પેલો છોકરો હવે એને અંદરથી ભાવ થયો કે અરે યાર હું ક્યાં મારો ટાઈમ વેસ્ટ કરવા આવી ગયો, જો મારો પેલો ફ્રેન્ડ ભગવાનના દર્શન કરવા ગયો છે, કેટલા સરસ દર્શન કરશે, એને તો કેટલા પુણ્ય બંધાશે. અને મારે અહીંયા આવા માર કાટને આવું મારા મારીને, મારે આવું જોવું જ નહોતું, ક્યાં ફસાઈ ગયો, ખ્યાલ આવે છે ને. હવે એ પિક્ચર જોવા માટે કદાચ થિયેટરમાં બેઠો છે, સામે બધું ચાલી પણ રહ્યું છે, અને એના અંદરથી ભાવ ભગવાનના દર્શન કરવાના થાય છે, તો એને ત્યાં પણ પુણ્ય બંધ થાય છે. ખ્યાલ આવે છે કે નહીં? જીવને પુણ્ય અને પાપનો બંધ કોને કારણે થાય છે? પોતાના પરિણામોથી જ પુણ્ય છે, પોતાના પરિણામોથી જ એને પાપ થાય છે. ખ્યાલ આવે છે કે નહીં? ખરેખર તો પુણ્ય અને પાપ બેવ કરવા લાયક નથી, કેમ કે બેવ ચાર ગતિરૂપ બંધમાં નિમિત્ત થાય છે. પણ જ્યાં સુધી જીવ ધર્મમાં લાગી શકતો નથી, જે ત્રીજો ભાવ છે, ધર્મ એટલે જીવ પોતાના આત્મામાં લીન થઈ જાય, પોતાના આત્માનો અનુભવ કરે, એ સમ્યક દર્શનની ક્ષણ, અથવા તો જે મુનિરાજ નિરંતર પોતાના આત્મામાં ડૂબેલા હોય છે એવી સામાયિકનો એમનો ભાવ, અથવા જે અરિયંત ભગવાન નિરંતર પોતાના આત્મામાં ડૂબેલા જ છે, ક્યારે બહાર આવતા જ નથી, એવી આત્મામાં ડૂબેલી અવસ્થા તેને ધર્મ કહેવાય છે. હવે જ્યાં સુધી આ ધર્મરૂપ અવસ્થા થતી નથી અને જીવનો ઉપયોગ જ્ઞાન એનું આખું ફોકસ બહાર રહે છે, તો નિરંતર પુણ્ય પાપ પુણ્ય પાપ પુણ્ય પાપ ભાવ થયા જ કરે છે. ખ્યાલ આવે છે કે નહીં? તો હવે જ્યાં આ બે ભાવ થાય છે એમાં તો જીવે બુદ્ધિપૂર્વક મહેનત કરીને પુણ્યના ભાવોમાં જોડાયેલા રહેવું જોઈએ, ભગવાનના દર્શન પૂજન સ્વાધ્યાય આદિમાં, કેમ કે ત્યાંથી ધર્મના ભાવમાં આવવાનો ચાન્સ તો છે. જેઓ પાપમાં ભાવમાં ડૂબેલા હશે તો ધર્મમાં આવવાનો ચાન્સ પણ એને નથી. ખ્યાલ આવે છે ને? એટલે પાપ કરતા એ રીતે પુણ્ય ભલું છે. ખરેખર તો બેવ નિશ્ચયથી બેવ ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરાવે છે, પણ પુણ્યના ભાવથી ધર્મના ભાવમાં આવવાનો ચાન્સ તો છે. એનાથી આપણને ઉપદેશ આદિ નિમિત્તો મળે છે, માટે પુણ્ય ભાવ કરવા લાયક છે. ખ્યાલ આવે કે? જો આ જ વસ્તુ અહીંયા ગાથામાં કહે છે, જો આપણે હિન્દી ફરીથી વાંચીએ, પુણ્ય પાપ સબ પરિણામો સે હોતા, પુણ્ય પાપ સબ પરિણામો સે હોતા હૈ કહેતે હૈ બુદ્ધજન. પુણ્ય અને પાપ સેનાથી થાય છે? જીવના પરિણામોથી જ થાય છે, એવું કોણ કહે છે? બુદ્ધજન, જે પણ બુદ્ધિજીવી બુદ્ધિમાન લોકો છે એ લોકો કહે છે. અતઃ સુવિધિ સે પાપ ક્ષય અરુ પુણ્યાર્જન કરના સબજન. માટે બધા જીવો શું કરો? સુવિધિથી, કોઈ સારી વિધિથી, કોઈ સારી ક્રિયાથી, કોઈ સારા સમાગમમાં રહીને, કોઈ સારા પ્રોસેસથી પાપનો નાશ કરીને, પાપ ક્ષય કરીને પુણ્યાર્જન કરના. બધા જીવે પુણ્યને અર્જન કરવું જોઈએ. શેના માટે કરવું જોઈએ? કે ભાઈ એનાથી આપણને બધી વિષય સામગ્રી મળે, બધા ભોગ સાધન મળે, એના માટે? ના, એના માટે નહીં. જ્યારે જીવ પુણ્યના ભાવોમાં જોડાય છે તો એનાથી એને ધાર્મિક સામગ્રી પણ મળે છે. આજે આપણને જૈન ધર્મ મળ્યો, આજે આપણને આ બધા શાસ્ત્ર આદિનો સમાગમ થયો, આ બધી ટેકનોલોજી પણ આપણે ધર્મના કાર્યમાં વાપરીએ છીએ, તો એનો એ શેને કારણે આપણને પ્રાપ્ત થઈ છે? કે પુણ્ય ભાવને કારણે પ્રાપ્ત. બાકી જો આપણી પાસે બધી ટેકનોલોજી છે તો આપણે એને ખરાબ કાર્યમાં પણ યુઝ કરી શકીએ, વિષય કશાયના ભાવોમાં પણ યુઝ કરી શકીએ. એની બદલે આપણે એને ધર્મને સમજવા માટે, એની ચર્ચા કરવા માટે યુઝ કરીએ છીએ, એ આપણા પુણ્યના ભાવ છે. ખ્યાલ આવે છે કે? જો ગાથાનો અર્થ વાંચીએ છીએ નેક્સ્ટ પેજ પર, બુદ્ધિમાન પુરુષ, બુદ્ધજન જે કીધું ને, બુદ્ધિમાન પુરુષ નિશ્ચય સે આત્મા કે પરિણામ એટલે કે ભાવો કો હી પુણ્ય પાપ કા કારણ કહેતે હૈ. જીવને પોતાના ભાવને કારણે જ પુણ્ય પાપના ભાવ થાય છે. બહારની કોઈ પણ ક્રિયાથી જીવને પુણ્ય પાપ ભાવ થતા નથી. ખ્યાલ આવે છે કે? જો આનાથી મારે હજી એક મેસેજ કહેવો છે, બહુ ઇમ્પોર્ટન્ટ મેસેજ છે. આજે આપણે આપણા મંદિરોમાં જઈએ તો આપણા મંદિરોમાં બધા કંઈક થોડીક થોડીક જુદો જુદી પ્રોસીજર ફોલો કરતા હોય છે કે નહીં? સામાન્ય સિમ્પલ એક્ઝામ્પલ લઈએ, હવે આપણે દર્શન કરવા જતા હોય, આપણે હાથ આમ જોડ્યા હોય, કોઈ હાથ આમ જોડ્યા હોય, કોઈ હાથને આમ આમ કરતું હોય, કોઈ હાથને આમ જોડ્યા હોય, કોઈ આમ જોડ્યા હોય, કયા સાચા? ખ્યાલ આવે છે કે નહીં? અરે ગમે તેમ હાથ જોડ્યા હોય, ગમે તે રીતે તમે બહારની ક્રિયા કરો છો, પણ અંદરના ભાવ શું છે એનાથી તમારા ભગવાનના દર્શન પૂજન ગણાય. હવે કોઈ જીવના હાથ જ ન હોય, લુંગડ લૂલો હોય અને ભગવાનની સામે જઈને ફક્ત આમ ઉભો રહે કેમકે હાથ જ નથી, તો શું એને પુણ્ય ન થાય? અરે ભગવાનને હાથ જોડવા, ભગવાનના ચરણમાં ઝૂકીને નમસ્કાર કરવા, આ બહારની ક્રિયાઓ જે છે એ તો લૌકિક વ્યવહાર છે, એ ખાલી એક પ્રકારનો ઉપચાર છે. ખ્યાલ આવે છે ને? જેવી રીતના આપણે કોઈને મળવા જઈએ તો શેક હેન્ડ કરીએ છીએ કે નહીં? તો એને શેક હેન્ડ ન કરીએ તો આપણને એને મળવાનો આનંદ ન આવે કોઈને? અરે એ બહારનો ઉપચાર અલગ વસ્તુ છે અને અંદરના જીવના ભાવ અલગ વસ્તુ છે. ભગવાનના મંદિરમાં દર્શન કરવાની વિધિ એક સામાન્ય વિધિ આદિ તો આપણને શાસ્ત્રોમાં આપી છે, એ ખાલી ગાઈડન્સ તરીકે આપી છે, પણ બાકી એમાં તમે કઈ સ્પીડથી પ્રદક્ષિણા કરો છો, કઈ રીતે હાથ જોડો છો, કઈ રીતે નમસ્કાર કરો છો, આ બધું લોકોમાં થોડું થોડું જુદું પણ જોવામાં આવે તો એને કારણે જો આ બરાબર નથી કરતો, જો આ આમ કરે છે, જો આમ તેમ કરે છે, એમ એકબીજા પર ટીકા ટિપ્પણી કરવી આપણું કામ નથી. આપણું કામ શું છે કે આપણા કેવા ભાવોથી આપણે ભગવાનના દર્શન કરીએ છીએ એ ભાવો પર આપણી નજર હોવી જોઈએ. ખ્યાલ આવે છે ને? આપણે કોઈ બીજાની પણ વસ્તુઓ જોઈએ તો એના ભાવ કેવા છે એના ઉપર આપણી દ્રષ્ટિ હોવી જોઈએ. આવી નજર કરવાથી આપણા એકબીજા કોઈ પણ મુમુક્ષુઓમાં કોઈ ચિંતા થતી જ નથી. ખ્યાલ આવે છે ને? આજે મેજોરિટી હવે મુસલમાન લોકો આમ એમના જે અલ્લાહ છે એમને કરે છે, ક્રિશ્ચિયન લોકો આમ કરે છે, આપણે જૈન આમ હાથ જોડીને કરીએ છીએ. કઈ ક્રિયાથી તમે બહારથી નમસ્કાર આદિ કરો છો એ ઇમ્પોર્ટન્ટ નથી, અંદરના ભાવોમાં શું છે એ ઇમ્પોર્ટન્ટ છે. જો તમારા ભાવોમાં એમ હોય કે કોઈક તો વિશ્વનું કરનાર છે જે મારું કંઈક કલ્યાણ કરી આપો ભાઈ, તો તમે ગમે તેમ કંઈક કાર્ય કરતા હો, તમારી ભાવના જ ખોટી છે, તો ત્યાં તમને પુણ્યભાવ બંધાતા નથી. અને જ્યાં તમે એમ માનો છો કે ભાઈ વિશ્વના બધા જીવ સમાન છે, આ ભગવાન પણ છે એ પણ મારા જેવા જ છે, ફક્ત હું અત્યારના વર્તમાનમાં દુઃખી છું અને એમણે સુખરૂપ અવસ્થા પ્રગટ કરી છે, તો એવા ભાવોથી જ પુણ્ય થાય છે. ખ્યાલ આવે છે કે નહીં? જ્યાં ગુણાનુવાદ કોઈના કોઈ વિશેષ જીવ હોય આપણા કરતા, એના ગુણ પર આપણને અંદરથી પ્રમોદ આવે, આપણને અંદરથી હેપીનેસ ફીલ થાય, એનાથી પુણ્ય ભાવ થાય છે. ખ્યાલ આવે છે ને? તો અહીંયા શું કહે છે? બુદ્ધિમાન પુરુષ નિશ્ચયથી પોતાના આત્માના પરિણામોથી જ પુણ્યને પાપનું કારણ કહે છે, ઇસલિયે ભલે પ્રકાર સે પાપ કા નાશ ઓર પુણ્ય કા સંચય કરના ચાહીએ. માટે જીવે શું કરવું જોઈએ કે પાપ ભાવને દૂર કરીને પુણ્ય ભાવમાં રહેવું જોઈએ. ક્યાં સુધી રહેવું જોઈએ? કે જ્યાં સુધી ધર્મ ભાવમાં ન જઈ શકે ત્યાં સુધી. બાકી ખરેખર પુણ્યમાં પણ રહેવું ન જોઈએ, પુણ્ય પણ નીચે પાડવાની જ એક ભાવ છે, એને કારણે પણ કર્મ બંધાય છે અને જીવ ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. ખ્યાલ આવે છે કે નહીં? જો ભાવાર્થ, કુછ લોગ શરીર કી સામર્થ્ય ન હોને પર, કુછ લોગ ધનાધિક ન હોને પર, ઓર કુછ લોગ અન્ય સહાયક ન હોને પર ધર્મ સાધન નહીં હો સકતા એસા માનતે હૈ, પરંતુ યહ ઉનકા ભ્રમ હૈ. જો શું કહે છે? કોઈ એમ વિચાર કરે કે ભાઈ મારી પાસે તો પૈસા જ નથી તો હું કેવી રીતના ધર્મ કરું, કોઈ એમ કે ભાઈ મારી પાસે શરીરની તાકાત નથી, બીમાર થઈ ગયો છું, ઓલ્ડ થઈ ગયો છું, અથવા તો મારા હાથ પગ ચાલતા નથી, તો હવે હું ધર્મ કેવી રીતના કરું, અથવા કોઈ એમ માને કે ભાઈ મને કોઈ સપોર્ટ નથી, અહીંયા અમારે આજુબાજુ કોઈ મંદિર નથી, કોઈ વ્યવસ્થા નથી, કોઈ પાઠશાળા નથી, તો અમે કેવી રીતના ધર્મ કરીએ? આ બધી વસ્તુ ભ્રમ છે. કેમ ભ્રમ છે? કેમ કે જેને અંદરથી ધર્મ કરવાની ભાવના હોય એ ભાવનાવાળાને અંદરના ભાવોથી જ ધર્મ થાય છે. એને અંદર ભાવોથી જ એવું બળ મળે છે કે પોતે પુરુષાર્થ કરીને, પુરુષાર્થ કરે છે પણ પોતે પોતાની મહેનત કરીને, શાસ્ત્ર સ્વાધ્યાય પણ કરે છે, સમજે પણ છે, ભગવાનના દર્શન પૂજન પણ અંદરથી કરે છે અને એના બધા જ કાર્ય પૂરા થાય છે. ખ્યાલ આવે છે ને? બાહ્ય સામગ્રીથી, પૈસા આદિથી, કોઈ સહાયતાથી ધર્મ થતો હોય એવી માન્યતા ભ્રમ ભરેલી છે. તું પર કો દોષ દેકર ઉપદેશ કો નિરર્થક મત કરો. જોયું આપણને ગુણભદ્ર આચાર્ય આપણને સલાહ, આમ જાણે ઉપદેશ આજ્ઞા ન કરતા હોય કે એ જીવ તું પર ઉપર આરોપ નહીં આપ, તારો પોતાનો જ દોષ છે. આપણો જ દોષ છે કે આપણે આપણા ભાવોને એવા ઊંચા નથી રાખી શકતા, તો પર પદાર્થ પર આપણે દોષ નાખી દઈએ. ખ્યાલ આવે ને? ઘણી વાર આપણે શું કરીએ, ઘણો પ્રયત્ન કર્યો, ઘણું મહેનત કર્યું, એક કાર્ય ન થયું તો ભાઈ શું કહીએ? ભાઈ એવું જ હશે કદાચ, આજે એવા જ નસીબ, આજે દિવસ સારો નથી, આજે દિવસ સારો નથી, આજે એવા જ નસીબ હશે. એમ નહીં કહીએ કે ભાઈ મારી મહેનત બરાબર નથી. અહીંયા પણ આપણે એમ નથી કહેતા કે ભાઈ મારા ભાવોમાં જ કમી છે. આપણે શું કહીએ? ભાઈ પૈસા નથી એટલે ધર્મ નથી થતો, આમ નથી એટલે નથી થતો. ખ્યાલ આવે છે ને? બીજા પર દોષ નાખવાની જીવની અનાધિકાળની હેબિટ છે. અહીંયા આચાર્ય ભગવાન આપણને શું કહે છે કે ભાઈ જીવના પોતાના દોષ તું તારા બીજા પર નહીં નાખ. ખ્યાલ આવ્યો કે નહીં? હા, સુનો, પુણ્ય ઓર પાપ કા કારણ પરિણામ હી હૈ, ક્યોંકિ દૂસરો કે દ્વારા પુણ્ય પાપ ઉત્પન્ન નહીં હોતે, અપને હિ પરિણામો સે પુણ્ય પાપ ઉત્પન્ન હોતે હૈ. જીવ પોતાના પરિણામને ભદ્રિક રાખે, સારા રાખે, તો એને પુણ્ય બંધ જ થાય. આપણા જીવના પરિણામોને કોમળ રાખવા જોઈએ, એકદમ મંદ પરિણામ રાખવા જોઈએ. કોઈનું પણ બુરું શું કામ થાય એવું આપણે વિચાર જ ન કરવો જોઈએ. આપણે શું વિચાર કરવો જોઈએ? ભાઈ બધાનું ભલું થાય. કોઈ ટેરરિસ્ટ હોય અને એને બોમ્બ આદિ ફોડ્યો હોય તો આપણે શું વિચાર કરવો કે એને ફાંસી આપી દે એવો વિચાર કરવો? અરે ભાઈ એ પણ ભૂલેલો ભગવાન છે કે નહીં? અત્યારનો ભૂલી ગયો એટલે આ બધા કાર્યમાં લાગેલો છે. આપણે એનું પણ બુરું શું કામ વિચાર કરવો જોઈએ? આપણે એમ વિચાર કરવું જોઈએ કે ભાઈ એનું પણ ભલું થાય, એની બુદ્ધિ સુધરી જાય, એ પણ ધર્મમાં લાગે, એવો વિચાર આપણે કરવો જોઈએ. ખ્યાલ આવે છે કે નહીં? અપને પરિણામો સે હિ પુણ્ય પાપ ઉત્પન્ન હોતે હૈ, ઇસલિયે તુમે અશુભ પરિણામ છોડકર પાપ કા નાશ ઓર શુભ પરિણામ કરકે પુણ્ય કા સંચય કરના ચાહિયે. જોયું? અશુભ પરિણામથી પાપ થાય છે, શુભ પરિણામથી પુણ્ય થાય છે. તો અશુભ પરિણામને છોડીને પાપનો નાશ કરવો, શુભ પરિણામને સંચય કરીને, શુભ પરિણામને કરીને પુણ્યનો સંચય કરવો, એટલે કે પુણ્યને બાંધવું. ક્યાં સુધી? જ્યાં સુધી ધર્મમાં ન લાગી શકાય ત્યાં સુધી. બાકી તો પુણ્યને પણ ન બાંધવું જોઈએ ખરેખર તો. ખ્યાલ આવ્યો કે નહીં? પણ જો આ ગાથામાં કહેવાનું પ્રયોજન શું છે કે ભાઈ જ્યાં સુધી જીવ પૂર્ણરૂપે આત્મામાં લીન નથી થઈ શકતો, પૂર્ણરૂપે આત્મામાં જોડાઈ નથી શકતો, ત્યાં સુધી કોઈક ને કોઈક પરિણામમાં તો રહેશે. તો કાં તો પુણ્ય કાં પાપ, બે જ ઓપ્શન છે. તો પાપ ભાવથી બચવું જોઈએ અને પુણ્ય ભાવમાં જોડાવવું જોઈએ, જેનાથી જીવને ધર્મમાં આગળ વધવાની યોગ્યતા પ્રાપ્ત થાય. અને પુણ્યભાવ કેનાથી થાય છે? તો જીવ પોતાના જ પરિણામોથી પુણ્યભાવ કરી શકે છે અને પોતાના જ નિર્મળ પરિણામની ઉજ્જવલ કીર્તિ જીવે હંમેશા નિરંતર નિરંતર સારા સારા ભાવ કરવા જોઈએ. આપણી સિમ્પલ લેંગ્વેજમાં ક્યારે ખરાબ ભાવનો વિચાર જ ન કરવો જોઈએ. ઓલવેઝ પોઝિટિવ માઇન્ડ રાખીને, જો આજ આપણને આર્ટ ઓફ લિવિંગ પણ શીખાડે છે, આજ આપણને લૌકિક જીવન પણ શીખાડે છે. આર્ટ ઓફ લિવિંગ એટલે જીવ હંમેશા પોઝિટિવિટી રાખે તો નેગેટિવિટી ક્યારે આવે જ નહીં. જીવન એટલે હંમેશા તમે સારું વિચાર કરો બધા માટે, ફેમિલી માટે સારું વિચાર કરો તો ફેમિલીમાં ક્યારે ઝઘડા ન થાય, દુનિયા માટે સારું વિચાર કરો તો તમારા ક્યારે તમારે કારણે કોઈને ક્યારેય નુકસાન ન થાય. અને ધર્મમાં તમે સારું વિચાર કરો તો તમને પુણ્ય ભાવ થાય છે, દેવશાસ્ત્ર ગુરુનો સમાગમ થાય, જીનવાણીનો સંયોગ થાય, આદિ બધા શુભ સંયોગો મળીને જીવ પોતાના આત્મામાં ડૂબી જાય અને ધર્મ પ્રગટ કરી શકે છે. જો આ રીતે આજે આપણે આ 23મી ગાથામાં જીવે આત્માના પરિણામોથી જ પુણ્ય અને પાપની ઉત્પત્તિ થાય છે એવો નિર્ણય કરીને પોતાના જ આત્મામાં લીન રહેવાનો પહેલો પ્રયાસ એટલે કે સમ્યક દર્શન પહેલા કરવું જોઈએ. જો એમાં ન રહી શકાય તો પુણ્ય ભાવનો સંચય કરવાની એટલે પુણ્યમાં જ રહેવાની કોશિશ કરવી જોઈએ. જીનવાણી સ્તુતિ લઈએ. હે જીનવાણી ભારતી તોહી જપો દિન રહેન, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ ચેન, જીનવાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, સોવાણી મસ્તક નમો સદા દે તોડો. બોલો અંતર્મુખ મુદ્રાવન સર્વ જિનેન્દ્ર ભગવાનનો જય હો, દ્વાદશાંગી જીનવાણી માતનો જય હો, હાલતા ચાલતા સિદ્ધ સમાન સમસ્ત આચાર્ય ઉપાધ્યાય સાધુ ગુરુ ભગવાનનો જય હો, આપણા અનંત ઉપકારી શ્રી કહાન ગુરુદેવનો જય હો, પ્રશમ મૂર્તિ ભગવતી માતનો જય હો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. જય જિનેન્દ્ર બધાને.